એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે લાખો લોકોને સ્પર્શ્યું છે, એલિઝાબેથ ગિલબર્ટનું ઈટ પ્રે લવ. હા, એટલે કે ખાઓ, પ્રાર્થના કરો, પ્રેમ કરો.
નમસ્કાર. અને ખબર છે, આ પુસ્તક આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કદાચ પહેલા કરતા પણ વધુ.
હા, કેમ એવું લાગે છે?
કારણ કે તે સીધો સવાલ પૂછે છે. જ્યારે જીવન એમ કે પાટા પરથી ઉતરી જાય, પછી ભલે તે દેખીતી નિષ્ફળતા હોય કે પછી બધું બરાબર હોવા છતાં અંદરથી ખાલીપો લાગે, ત્યારે શું કરવું? પોતાની જાતને ફરીથી કઈ રીતે શોધવી? મને લાગે છે આ સવાલો આજના સમયમાં વધુ મહત્વના બન્યા છે.
સાચી વાત છે. ઘણી વાર એવું બને છે ને કે બહારથી બધું સરસ લાગતું હોય પણ અંદર કંઈક ખૂટતું હોય એવું લાગે, તો આ પુસ્તક જાણે એ ખાલીપાને ભરવાની એક સફર જેવું છે. અચ્છા, ચાલો પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. એલિઝાબેથ ગિલબર્ટ કોણ છે તેઓ, અને શા માટે તેમનો અવાજ આટલો અસરકારક રહ્યો?
ચોક્કસ. જુઓ, એલિઝાબેથ ગિલબર્ટ એક સ્થાપિત અમેરિકન લેખક અને પત્રકાર છે. મતલબ ઈટ પ્રે લવ પહેલાં પણ એમણે ઘણું લખ્યું હતું. GQ, ધ ન્યૂયોર્ક ટાઈમ્સ મેગેઝિન જેવા મોટા પ્રકાશનો માટે કામ કર્યું હતું. અને એમના એક પુસ્તક ધ લાસ્ટ અમેરિકન મેન ને તો નેશનલ બુક અવોર્ડ માટે નોમિનેશન પણ મળ્યું હતું. એટલે એવું નથી કે આ એમનું પહેલું કામ હતું.
ઓહ, એટલે લખવાની અને વાર્તા કહેવાની કળા તો તેમનામાં હતી જ.
બિલકુલ. પણ આ પુસ્તકને જે વાત ખાસ બનાવે છે ને, એ કદાચ એમનો પ્રામાણિક અભિગમ છે.
હા, એ કેવી રીતે?
અહીં તેઓ કોઈ ઉપદેશક કે ગુરુ બનીને નથી આવતા, એમ કે એ પોતાની જ વાર્તાના નાયક છે જે સંઘર્ષ કરી રહ્યા છે. આ પુસ્તક એમની પોતાની અંગત કટોકટી, એક પીડાદાયક છૂટાછેડા અને તે પછીના ભાંગેલા હૃદય અને તેમાંથી બહાર નીકળવાની અત્યંત નિખાલસ અને સંવેદનશીલ કથા છે. એમની સત્તા એમના પોતાના જીવેલા અનુભવમાંથી આવે છે.
હા, એટલે જ વાચકો એમની સાથે આટલું જોડાઈ શકે છે, જાણે કોઈ મિત્ર પોતાની વાત કરી રહ્યો હોય એવું લાગે.
બરાબર.
તો પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? મતલબ એ શું કહેવા માંગે છે?
મૂળભૂત રીતે ઈટ પ્રે લવ એ એક સ્ત્રીની પોતાની જાતને ફરીથી શોધવાની, પોતાના અસ્તિત્વના ટુકડાઓને ભેગા કરવાની એક વર્ષ લાંબી સફર છે. આ સફર તે ત્યારે શરૂ કરે છે જ્યારે એને લાગે છે કે એનું જીવન, જે બહારથી કદાચ સફળ દેખાતું હતું, તે એના માટે હવે કામ નથી કરી રહ્યું. પુસ્તકે પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ છે કે જે જીવન આપણને બંધ બેસતું નથી, તેને તોડીને પોતાની ઊંડી સમજણના આધારે એક નવું, વધુ પ્રમાણિક જીવન કેવી રીતે ઘડવું.
અને આ માટે તે દુનિયાના 3 અલગ અલગ ખૂણામાં જાય છે, જે ખરેખર રસપ્રદ છે.
હા, અને આ કોઈ રેન્ડમ પસંદગી નથી હોતી. દરેક દેશ તેના અસ્તિત્વના એક ચોક્કસ પાસાને ઉજાગર કરવા અને એમ કે સાજા કરવા માટે પસંદ કરાયો છે. ઇટાલી, જ્યાં તે શારીરિક આનંદ, ભોજન અને જીવનની નાની નાની ખુશીઓ માણતા શીખે છે. ઈટ. પછી ભારત, જ્યાં તે આધ્યાત્મિકતાની દુનિયામાં ઊંડે ઉતરે છે, ધ્યાન અને પ્રાર્થના દ્વારા મનની શાંતિ શોધે છે. પ્રે.
અને છેલ્લે
ઇન્ડોનેશિયા, બાલી, જ્યાં તે આ બંને ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે સંતુલન શોધવાનો પ્રયાસ કરે છે અને પ્રેમને ફરીથી સમજવાની હિંમત કરે છે. લવ.
એટલે આ ફક્ત એક ટ્રાવેલ ડાયરી નથી, પણ એક આંતરિક યાત્રા છે. તે બતાવે છે કે દુઃખમાંથી બહાર આવવું શક્ય છે, પરંપરાગત અપેક્ષાઓથી મુક્ત થઈને પોતાની ઓળખ બનાવવી શક્ય છે, અને ખુશી એ રાહ જોવાની નહીં પણ પસંદ કરવાની વસ્તુ છે એવું નથી.
એકદમ. તે એક રીતે તોડી પાડવાની અને ફરીથી બાંધવાની વાર્તા છે. તે આપણને વિચારવા પ્રેરે છે કે શું આપણે એવું જીવન જીવી રહ્યા છીએ જે ખરેખર આપણું છે, કે પછી સમાજે આપેલી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. અને હા, પુસ્તકની રચના પણ રસપ્રદ છે. 108 પ્રકરણો, જાપમાળાના મણકાની જેમ.
ઓ વાહ.
3 ભાગમાં વહેંચાયેલા.
સરસ. ચાલો તો પહેલા ભાગ પર જઈએ. ઇટાલી, ઈટ વિભાગ, પ્રકરણ 1-36. અહીં શું થાય છે? અહીંથી યાત્રા શરૂ થાય છે ને?
હા, અહીં શરૂઆત ગિલબર્ટની હતાશાના ઊંડાણથી થાય છે. છૂટાછેડા અને નિષ્ફળ સંબંધ પછી તે સાવ ભાંગી પડેલી છે, અને આ હતાશાની વચ્ચે જ તે નિર્ણય લે છે કે તેને બદલાવ જોઈએ. તે ઇટાલી જાય છે, એક જ ધ્યેય સાથે, આનંદ, પ્યાચેરે, ફરીથી શોધવો. વર્ષોની જવાબદારીઓ અને દુઃખ પછી તેને ફક્ત ખુશીનો અનુભવ કરવો છે.
અને મને અહીં એ વાત ગમી કે તે આનંદ શોધવા માટે કંઈક બહુ મોટું નથી કરતી, પણ રોજિંદી બાબતોમાં ધ્યાન આપે છે, જેમ કે ભાષા શીખવી અને ખાસ તો ભોજન.
બરાબર. ઇટાલિયન ભાષાના સંગીતમાં અને તેના વ્યાકરણોમાં ખોવાઈ જવું એના દુઃખી મગજ માટે એક રાહત જેવું બને છે. અને ભોજન, ઓ, તે રોમમાં પીઝા, પાસ્તા, ગેલાટોનો એમ કે કોઈ અપરાધ ભાવ વિના આનંદ માણે છે. વર્ષોથી જે વજન ઘટાડવાની ચિંતા હતી તેને બાજુ પર મૂકીને તે સ્વાદ અને તૃપ્તિનો અનુભવ કરે છે. તે કહે છે કે થોડું વજન વધવા દેવું એ પણ સ્વકાળજીનું એક સ્વરૂપ બની જાય છે એના માટે.
અને પેલો સુંદર ઇટાલિયન વિચાર, દુલ્ચેફારની અંતે, કંઈ ન કરવાની મધુરતા, આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આ કેટલું જરૂરી લાગે છે.
સાચી વાત છે. અમેરિકન સંસ્કૃતિની પેલી હંમેશા વ્યસ્ત રહોની માનસિકતાથી સાવ વિપરીત, તે ઇટાલીમાં શીખે છે કે કેવી રીતે શાંતિથી બેસી રહેવું, આસપાસના વાતાવરણને માણવું અને કંઈ પણ કર્યા વગર ફક્ત હોવામાં આનંદ લેવો. આ વર્તમાન ક્ષણમાં જીવવાની કળા છે, ખરું ને?
બિલકુલ. તો ઇટાલીનો અનુભવ તેને શું આપે છે? મતલબ તે ત્યાંથી શું લઈને નીકળે છે?
શારીરિક અને ભાવનાત્મક પોષણ. આનંદ સાથેનો તેનો સંબંધ જે તૂટી ગયો હતો તે ફરી જોડાય છે. તે પોતાની જાત પ્રત્યે વધુ દયાળુ બનતા શીખે છે. આ અનુભવ તેને મજબૂત બનાવે છે, જાણે આવનારા વધુ ગહન અને પડકારજનક આધ્યાત્મિક કાર્ય માટે તેને તૈયાર કરી રહ્યો હોય.
અચ્છા.
અને તે કાર્ય શરૂ થાય છે ભારતમાં. બીજો ભાગ, પ્રે, પ્રકરણ 37-72. અહીંનો હેતુ સાવ અલગ છે, નહીં?
હા, અહીં ફોકસ બહારની દુનિયામાંથી હટીને અંદરની દુનિયા પર આવે છે. ગિલબર્ટ એક આશ્રમમાં જાય છે જેનો ઉદ્દેશ્ય આધ્યાત્મિકતાની ઊંડી ખોજ અને ધ્યાનની કળામાં મહારત હાસિલ કરવાનો છે.
જો ઇટાલી શરીરને સાજુ કરવા વિશે હતું તો ભારત મનને શિસ્તબદ્ધ કરવા અને આત્માને શોધવા વિશે છે.
પણ આ રસ્તો કંઈ સરળ નથી હોતો. આશ્રમનું જીવન જે રીતે વર્ણવ્યું છે તે ખૂબ કઠિન લાગે છે.
બિલકુલ.
વહેલી સવારે 4 વાગે ઉઠવું, કલાકો સુધી જાપ કરવો, આશ્રમમાં સેવા કરવી અને સૌથી અઘરું લાંબા સમય સુધી મૌન રહીને ધ્યાન કરવું. તેનું મન, જેને તે મંકી માઇન્ડ કહે છે, તે સતત ભટકતું રહે છે ભૂતકાળના અફસોસ, ભવિષ્યની ચિંતાઓ, પોતાની જાત માટેના નકારાત્મક વિચારો. ધ્યાન એના માટે એક યુદ્ધ જેવું બની જાય છે શરૂઆતમાં તો.
અહીં એની મુલાકાત રિચર્ડ ફ્રોમ ટેક્સાસ સાથે થાય છે, જે એક રસપ્રદ પાત્ર છે.
હા, ટેક્સાસનો એક ભૂતપૂર્વ પ્લમ્બર જે આશ્રમમાં રહે છે અને ગિલબર્ટ માટે એક અણધાર્યો પણ મહત્વનો માર્ગદર્શક બને છે. તે થોડો કડક છે પણ પ્રેમાળ છે. તે ગિલબર્ટને તેની સ્વદયા અને બીજા પર આધારિત રહેવાની વૃત્તિ, પેલી કો ડિપેન્ડન્સીને ઓળખવામાં મદદ કરે છે. રિચાર્ડ જ તેને વારંવાર કહે છે કે પોતાની જાતને માફ કરવી કેટલી જરૂરી છે.
તો આ સંઘર્ષ અને માર્ગદર્શન દ્વારા તે શું શીખે છે? શું મળે છે એને?
તે યોગ અને ધ્યાનના ઊંડા સિદ્ધાંતો સમજે છે. ગુરુ શિષ્ય પરંપરા, મંત્ર જાપની શક્તિ અને સૌથી મહત્વનું, મનને શાંત કરવાની ધીરજ માંગી લેતી પ્રક્રિયાનો જાતે અનુભવ કરે છે. આ કોઈ એમ કે જાદુઈ પરિવર્તન નથી, પણ સતત પ્રયત્ન અને આત્મનિરીક્ષણનું પરિણામ છે. તે ધીમે ધીમે પોતાના વિચારો અને લાગણીઓથી થોડું અંતર રાખતા શીખે છે.
અચ્છા, ભારત છોડતી વખતે તેની સ્થિતિ શું હોય છે? મતલબ શું બદલાવ આવ્યો હોય છે?
તે પોતાના ભૂતકાળ સાથે ઘણે અંશે સમાધાન કરી લે છે. અપરાધ ભાવ અને ગુસ્સાની પકડ ઢીલી પડે છે. તે આંતરિક શાંતિની ક્ષણોનો અનુભવ કરવા લાગે છે. ભક્તિ અને સમર્પણનો અર્થ સમજે છે. અને કદાચ સૌથી મોટી સિદ્ધિ એ છે કે તે પોતાની જાતને પોતાની ભૂલો માટે માફ કરવાનું શરૂ કરે છે. તેણે એક પ્રકારની આંતરિક સ્થિરતા પ્રાપ્ત કરી છે.
અને હવે યાત્રાનો અંતિમ પડાવ, ઇન્ડોનેશિયા, બાલી. ત્રીજો ભાગ, લવ અથવા કહો કે સંતુલન, પ્રકરણ 73-108. અહીંનો ઉદ્દેશ શું છે?
અહીં તે ઇટાલીના શારીરિક આનંદ, ઈટ, અને ભારતમાં આધ્યાત્મિક અભ્યાસ, પ્રે વચ્ચે, એમ કે સંતુલન શોધવાનો પ્રયાસ કરે છે. તે બાલીમાં નવમી પેઢીના પરંપરાગત ચિકિત્સક કેતુત લેયર પાસે માર્ગદર્શન લેવા જાય છે. કેતુત તેને વર્ષો પહેલા મળ્યા હતા અને ભવિષ્યવાણી કરી હતી કે તે પાછી આવશે.
ઓહ, કેતુત લેયરનું પાત્ર ખૂબ જ મનમોહક લાગે છે. એમની શીખવાવાની રીત પણ અલગ છે નહીં?
હા, બિલકુલ. તેમની શૈલી ગંભીર નથી, પણ રમતિયાળ અને ગૂઢ છે. તે ગિલ્બર્ટને જીવનમાં હળવાશ રાખવા અને સંતુલન જાળવવા અંગે નાના નાના પણ ગહન પાઠ આપે છે. જેમ કે પેલું તમારા લિવરથી સ્મિત કરો. એમની વાતો ભારતના આશ્રમની ગંભીરતા કરતાં સાવ વિપરીત જીવનના આનંદ અને સ્વીકૃતિ પર ભાર મૂકે છે.
અને બાલીમાં તે માત્ર પોતાની જાત પર જ ધ્યાન નથી આપતી, પણ બીજાઓ સાથે પણ જોડાય છે, એવું પણ છે ને?
બરાબર. તે વાયાન નામની સ્થાનિક ચિકિત્સક અને એકલી માતા સાથે ગાઢ મિત્રતા કેળવે છે. જ્યારે તેને વાયાનની આર્થિક તકલીફોની ખબર પડે છે, ત્યારે તે પોતાના મિત્રો અને પરિવાર પાસેથી ભંડોળ એકઠું કરીને વાયાનને ઘર ખરીદવામાં મદદ કરે છે. આ અનુભવ તેને શીખવે છે કે કેવી રીતે પોતાની સમસ્યાઓથી ઉપર ઉઠીને બીજાની સેવા કરવી, અને તેમાં પણ એક અલગ પ્રકારનો આનંદ અને સંતોષ છે.
અને અહીં જ પ્રેમ ફરીથી તેના જીવનમાં દસ્તક દે છે, ફિલિપના રૂપમાં.
હા, બ્રાઝિલનો એક વેપારી જે બાલીમાં રહે છે, તેમની વચ્ચે ઊંડો સંબંધ વિકસે છે. પણ ગિલ્બર્ટ ડરે છે. છૂટાછેડાના અનુભવ પછી તે ફરીથી કોઈ સંબંધમાં પોતાની જાતને, પોતાની સ્વતંત્રતાને ગુમાવી દેવા નથી માંગતી. પ્રેમનો આ ડર એ વાસ્તવિક છે.
તો તે આ ડરનો સામનો કેવી રીતે કરે છે? શું તે પ્રેમને નકારી દે છે?
ના, અહીં પેલી કેતુતની સલાહ કામ આવે છે. પ્રેમ માટે ક્યારેક સંતુલન ગુમાવવું એ સંતુલિત જીવન જીવવાનો જ એક ભાગ છે.
રસપ્રદ.
ગિલ્બર્ટને સમજાય છે કે સાચું સંતુલન એટલે કઠોર નિયંત્રણ નહીં, પણ જીવનના પ્રવાહ સાથે વહેવું, જેમાં પ્રેમ અને સંબંધોનો પણ સમાવેશ થાય છે. તે જોખમ ઉઠાવવાનું નક્કી કરે છે, પણ આ વખતે લાચારીથી નહીં, પણ પોતાની શક્તિ અને પૂર્ણતાની ભાવના સાથે.
સરસ. તો ઇન્ડોનેશિયાનો સારાંશ શું છે? ત્યાં તે શું મેળવે છે અંતે?
તે જીવનના ત્રણેય પાસાઓ, આનંદ, ઈટ, ભક્તિ, પ્રે, અને પ્રેમ, લવને એક સાથે લાવવામાં સફળ થાય છે. તેણે પોતાની જાતને ફરીથી શોધી છે. એટલું જ નહીં, પણ પ્રેમ કરવાની અને પ્રેમ પામવાની પોતાની ક્ષમતાને પણ એક સ્વસ્થ રીતે સ્વીકારી છે. તેણે સંતુલન શોધી લીધું છે એમ કહી શકાય.
આખી યાત્રા ખરેખર અદ્ભુત છે. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિષયો અને સંદેશાઓ પર થોડું વધુ વિચારીએ. મને લાગે છે કે સૌથી પહેલો અને મૂળભૂત સંદેશ છે પોતાની સાચી ઓળખની શોધ, ખરું ને? સમાજે આપેલી ભૂમિકાઓથી પરે જઈને હું કોણ છું એ પૂછું.
પુસ્તક એવું નથી કહેતું કે એકબીજા કરતાં વધુ સારું છે. એ કહે છે કે સંપૂર્ણ જીવન માટે બંને જરૂરી છે.
બરાબર. ઇટાલીનો આનંદ અને ભારતની શાંતિ,
હા, બંને મળીને બાલીનું સંતુલન રચે છે.
ત્રીજો સંદેશ છે દુઃખ અને આઘાતમાંથી હિલિંગની પ્રક્રિયા વિશે. ગિલ્બર્ટની વાર્તા બતાવે છે કે હિલિંગ એ કોઈ પેસિવ વસ્તુ નથી, તે એક સક્રિય, ઇરાદાપૂર્વકની યાત્રા છે. શરીર, મન અને હૃદય ત્રણેયને સાજા કરવા પડે છે.
અને ચોથો મુદ્દો, જે મને લાગે છે કે ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ મહત્વનો છે, સ્ત્રીની યાત્રાની પુનઃવ્યાખ્યા. શું સ્ત્રીનું જીવન હંમેશા કોઈ પુરુષ કે સંબંધની આસપાસ જ ફરવું જોઈએ? આ પુસ્તક કહે છે ના, સ્વશોધ એ પોતે જ એક મહત્વપૂર્ણ અને પ્રાથમિક યાત્રા હોઈ શકે છે.
પાંચમો વિચાર પ્રાર્થના અને ભક્તિના સ્વરૂપ વિશે છે. ગિલ્બર્ટ તેને પરંપરાગત ધાર્મિક ક્રિયાકાંડથી અલગ રીતે જુએ છે. એક ઊંડાણપૂર્વકનું ધ્યાન, ઈશ્વર સાથેનો અંગત સંવાદ અથવા પોતાના આંતરિક અવાજ સાથેનું જોડાણ,
અને છેલ્લે ફરીથી શરૂઆત કરવાની હિંમત. મને આ બહુ ગમ્યું. ગમે તે ઉંમરે, ગમે તેવી પરિસ્થિતિમાં જો લાગે કે રસ્તો ખોટો છે, તો તેને બદલવાની હિંમત રાખવી. જીવન આપણને બીજી તક આપે છે જો આપણે લેવા તૈયાર હોઈએ તો.
હા, આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે સીધા દિલમાં ઉતરી જાય. જેમ કે પહેલું, વિનાશ એક ભેટ છે, વિનાશ પરિવર્તનનો માર્ગ છે. આનો અર્થ શું સમજવો?
મને લાગે છે કે આનો અર્થ એ છે કે જ્યારે આપણું જીવન ભાંગી પડે છે, પછી તે સંબંધ હોય, કારકિર્દી હોય કે બીજું કંઈ પણ, ત્યારે તે અંત નથી, તે
પ્રત્યેક તક છે કંઈક નવું, કંઈક વધુ સાચું અને મજબૂત બનાવવાની. જૂનું તૂટે નહીં ત્યાં સુધી નવું બને કેવી રીતે? કદાચ એમ.
ખૂબ સરસ. બીજું એક જે બાલીમાંથી આવે છે, પ્રેમ માટે ક્યારેક સંતુલન ગુમાવવું એ સંતુલિત જીવન જીવવાનો જ એક ભાગ છે. આ થોડું વિરોધાભાસી લાગે નહીં?
હા, શરૂઆતમાં લાગે, પણ કદાચ એ જ સત્ય છે. જીવન સંપૂર્ણપણે નિયંત્રિત ના થઈ શકે. સાચું સંતુલન એટલે કડક થઈને બેસી રહેવું નહીં, પણ પ્રવાહ સાથે વહેવું. અને પ્રેમ જેવી મહત્વની વસ્તુ માટે ક્યારેક થોડું લથડવું પડે, થોડું જોખમ લેવું પડે, એ પણ સંતુલનનો જ ભાગ છે.
ત્રીજું, ગિલ્બર્ટનું પોતાનો સંકલ્પ, હું દુઃખ પર સુખ પસંદ કરી રહી છું, હું અજાણ્યા ભવિષ્ય માટે જગ્યા બનાવી રહી છું જેથી તે મારા જીવનને આવનારા આશ્ચર્યોથી ભરી દે, આમાં એક શક્તિશાળી પસંદગી દેખાય છે.
બિલકુલ. સુખ એ કોઈ બાહ્ય પરિસ્થિતિ નથી, પણ આંતરિક નિર્ણય છે. આપણે સભાનપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે દુઃખમાં ડૂબી રહેવું છે કે પછી સુખ અને આશા માટે જગ્યા બનાવવી છે, ભલે ભવિષ્ય અનિશ્ચિત હોય.
અને છેલ્લું, ઇટાલીનું પેલું મધુર વાક્ય, અમે તેને દુલ્ચે ફાર નિયન્ટે કહીએ છીએ, કંઈ ન કરવાની મધુરતા.
આજના સમયમાં જ્યાં સતત ઉત્પાદકતા અને વ્યસ્તતાનો મહિમા ગવાય છે, ત્યાં આ વિચાર ખૂબ જ મહત્વનો છે. થોભી જવું, આરામ કરવો, વર્તમાન ક્ષણનો કોઈ હેતુ વગર આનંદ માણવો, એ પણ જીવનનો એક અભિન્ન અને જરૂરી ભાગ છે. આપણે ભૂલી ગયા છીએ આ.
હા, બરાબર. તો આ બધી વાતો ખૂબ પ્રેરણાદાયક છે, પણ સવાલ એ થાય કે આપણે આપણા રોજિંદા જીવનમાં, આપણી પોતાની પરિસ્થિતિઓમાં આ વિચારોને કેવી રીતે લાગુ કરી શકીએ? કારણ કે બધા કંઈ ઇટાલી, ભારત અને બાલીના જઈ શકે.
સાચી વાત છે, એ મોટો પ્રશ્ન છે. મને લાગે છે કે પહેલું પગલું છે લાઈફ ઓડિટ કરવું, મતલબ પોતાની જાત સાથે પ્રામાણિક થવું. શું હું ખરેખર સંતુષ્ટ છું? મારા જીવનમાં શું ખૂટે છે? ક્યાં બદલાવની જરૂર છે? આ સવાલો પૂછવાની હિંમત કરવી પડે.
બીજું, આપણે માઇક્રો ક્વેસ્ટ કરી શકીએ. ગિલ્બર્ટની યાત્રાને નાના પાયે અપનાવી, જેમ કે કોઈ નવી જગ્યાએ ફરવા જવું કે નવી વાનગી ટ્રાય કરવી.
ઈટ.
હા, રોજ થોડી મિનિટો ધ્યાન કે શાંતિથી બેસવાનો પ્રયાસ કરવો, અથવા કોઈ આધ્યાત્મિક પુસ્તક વાંચવું, પ્રે. પોતાના શોખ માટે સમય કાઢવો, મિત્રો સાથે ઊંડાણપૂર્વક વાત કરવી, અથવા કોઈ સામાજિક કાર્યમાં જોડાવવું. લવ.
એકાંતનું મહત્વ પણ સમજવું જોઈએ ને. આપણા ઘોંઘાટિયા જીવનમાં દિવસમાં થોડો સમય ફક્ત પોતાની સાથે વિતાવવો, પોતાના વિચારો અને લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો, એ પણ એક નાની પ્રે યાત્રા જેવું છે.
અને સુખને એક સભાન અભ્યાસ બનાવવો, રોજ નાની નાની બાબતો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, વર્તમાન ક્ષણમાં ધ્યાન આપવાનો પ્રયાસ કરવો, જે ગમે છે તે કરવા માટે સમય કાઢવો, આ બધું આપણી સુખાકારીમાં વધારો કરી શકે છે, ભલે ધીમે ધીમે.
અને છેલ્લો મુદ્દો, જે કદાચ સૌથી અઘરો છે, અસ્વસ્થતા અને મુશ્કેલ લાગણીઓ સાથે બેસતા શીખવું. ગિલ્બર્ટના આશ્રમના અનુભવો એ જ શીખવે છે. દુઃખ, ડર, ગુસ્સો આવે ત્યારે તેનાથી ભાગવાને બદલે તેને અનુભવવાની અને તેમાંથી પસાર થવાની હિંમત કેળવવી, આનાથી જ ભાવનાત્મક મજબૂતી આવે છે.
હા, આ બધું મળીને આપણને સફળતાની વ્યાખ્યા બદલવા માટે પણ પ્રેરે છે. સફળતા એટલે ફક્ત બહારની સિદ્ધિઓ જ નહીં, પણ આંતરિક શાંતિ, આનંદ અને પ્રામાણિકતા પણ છે.
આખી ચર્ચા પછી મારા માટે આ પુસ્તકમાંથી જે સૌથી મોટો બોધપાઠ રહ્યો છે ને, તે એ છે કે જીવનમાં ગમે ત્યારે રીસેટ બટન દબાવવાની હિંમત રાખવી. જો કંઈક બરાબર ન લાગે તો તેને બદલવાની શક્તિ આપણામાં છે, અને પોતાની ખુશીને બીજા કોઈની કે કોઈ પરિસ્થિતિની મહતાજ ન બનાવવી.
અને મારા માટે સંતુલનનો વિચાર અને સુખ એ રાહ જોવાની નહીં પણ બનાવવાની વસ્તુ છે, એ વાત ખૂબ પ્રભાવશાળી રહી. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે આપણે આપણા જીવનના લેખક છીએ. આપણી વાર્તા આપણે ધારીએ તેમ લખી શકીએ છીએ, પણ હા, તેના માટે આંતરિક કામ કરવું પડે છે. આનંદ, આત્મા અને પ્રેમને એકસાથે લાવવા પડે છે. અને કદાચ સૌથી મોટો સવાલ જે મનમાં રહી જાય છે તે એ છે કે શું આ આંતરિક યાત્રા માટે દુનિયા ફરવી અનિવાર્ય છે, કે પછી આપણે જ્યાં છીએ ત્યાં જ આપણી રોજિંદી જિંદગીમાં જ આપણી ઈટ પ્રે લવ શોધી શકીએ છીએ? વિચાર આ જેવું ખરું.
ઓડિયો ફરજિયાત સમાપન પંક્તિઓ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.